14 વર્ષના વનવાસનો વિયોગ કોણ સહન કરી શકે? સુમંત જેવાનો રથ હાંકતા ઘોડા તૈયાર નથી. સુમંતજી જેવા સારથી છે, આવા કુશળ સારથી, પણ કુશળ સારથી પણ આજે વિયોગી ઘોડાઓને કંઈ પણ કરી શકતા નથી. જો પ્રકૃતિ સમસ્ત આવી ભગવાનના વિયોગે દુઃખી હોય, સમસ્ત પ્રકૃતિ, પશુ પક્ષી બધા જ, તો આ સ્થિતિની જે સીમા છે એ સીમા કેટલી છે, ક્યાં છે એને કોઈને ખબર નથી. આવો વિયોગ, આવું દુઃખ, અને તે પ્રભુના વિયોગમાં દુઃખ હોવું. લૌકિક વિયોગ તો દુઃખ આપે, પણ એ સંબંધોનો હોય, પણ આ તો માત્ર પ્રભુ સાથેનો જ સંયોગ છે. અને જીવન પ્રભુથી વિખૂટું પડવાનું છે આજે. એટલે સુમંતજી તો વ્યાકુળ છે જ, સુમંતજીની સાથે સાથે ગોહરાજ નિષાદ, એનો પરિવાર, સમસ્ત શૃંગવેરપુરની પ્રકૃતિ, અયોધ્યાથી આવેલો રથ, બધા જ શોકમગ્ન છે. કોઈને પણ એવી ઈચ્છા નથી પ્રભુ વનમાં ચાલ્યા જાય. જો પ્રભુ વનમાં ચાલ્યા જશે તો અમારી સૃષ્ટિનું કોણ, અમને કોણ સંભાળશે? આમ પ્રભુના વિયોગે દુઃખી થયેલા સૌ કોઈના માટે તુલસીજી એક જ વાત કરે છે કે જો આવી દશા પ્રકૃતિની, પ્રકૃતિના જીવોની આ દશા થઈ ઘોડાની, તો તરત જ વિચાર આવ્યો તુલસીજીને કે ગોહરાજ નિષાદને ત્યાં તો એક જ દિવસ નિવાસ કરીને બીજે દિવસે ત્યાંથી આગળ જવાનું હતું, તો નિષાદ શોકમગ્ન છે, તો આ બધાને જો આવી દશા થતી હશે તો અયોધ્યાના બધા જ નિવાસીઓ, પ્રજા, સમસ્ત પ્રજા, ભગવાન વગર, રાજા વગર, શાસક વગર, તુલસીજી અગાઉથી ભવિષ્યવાણી કરે છે કે મહારાજ દશરથજીનું ભવિષ્ય હવે લાંબુ નથી, પ્રજા કેવી રીતે જીવી શકશે? માતુ, ત્રણ માતાઓ કેવી રીતે, અને છેલ્લે જેનું નામ લીધું કે પિતા, જેમ એક બે ને ત્રણ બોલાય એટલે ત્રણે કામ પૂરું થઈ જાય, એમ પ્રજા માટે આપી, પછી બીજું માતાઓ કેવી રીતે જીવશે, અને છેલ્લે પિતા કે જેની ચરમસીમા છે, કે ત્યાં આગાડી ભગવાનના વિયોગમાં દશરથજી પોતાના જીવનની પૂર્ણાહુતિ કરી દેવાના છે. મૃત્યુ એટલે જીવનની પૂર્ણાહુતિ, છેલ્લો શ્વાસ, છેલ્લી આહુતિ, એમ ત્રણનો ક્રમ એવી રીતે સરસ ગોઠવ્યો છે. પહેલી પ્રજા, પછી માં, અને છેલ્લે કેવી રીતે જીવી શકશે? પણ પ્રજાએ તો સંકલ્પ કરી લીધો, દશરથજીએ સંકલ્પ કર્યો નથી. 14 વર્ષના વિયોગને કેવી રીતે સહન કરવો? જેમ માછલું પાણીમાંથી બહાર કાઢે તો પાણીનો વિયોગ એનાથી સહન ન થાય, એમ દશરથજી તો જો ભગવાનનો, પોતાના પુત્રનો વિયોગ સાંભળશે એની સાથે જ માછલાને જેમ પાણીમાંથી બહાર કાઢીને જીવી ન શકે, તડફડીને મરી જાય, એમ દશરથજી તો નહીં જ રહે. કદાચ અયોધ્યાની પ્રજા એમ સંકલ્પ કરે કે પ્રભુ આવે ત્યાં સુધી અમે આ નિયમ પાળીશું, અમુક નિયમ પાળીશું, ખાવા પીવા અમારો ખાવા પીવાનો જે આહાર છે એવો વનવાસી જેવો કરી દઈશું, ઉપવાસ કરીશું, ફળ ફૂલ ઉપર રહીશું, અમે ભોંય ઉપર સુઈ જઈશું, ઘાસની પથારી પર સુઈ જઈશું જો ભગવાન વનમાં રહેતા હોય તો. આવા અનેક નિયમો પાળ્યા કે ભગવાનના પુનઃ દર્શન ન થાય અને ભગવાન વનમાંથી પાછા ન આવે ત્યાં સુધી અમારા આ નિયમો, આ સંકલ્પો અમે પાળીશું. એટલે એ તો નક્કી થઈ ગયું કે પ્રભુ આવતા સુધી દરેકને જીવવું છે, અને એ સંકલ્પ પ્રમાણે 14 વર્ષના વનવાસ દરમિયાન અયોધ્યામાં કોઈ મર્યું નથી, અને બધાએ ત્યાગ અને તપસ્યાથી સંયમ રાખ્યો છે, કોઈ નવું જન્મ્યું નથી. 14 વર્ષના વનવાસ દરમિયાન પ્રભુની સાથે જ મુનિ વ્રત, વેશ, આહાર એ પ્રમાણે અયોધ્યાએ પાળ્યું છે. તો અહીંયા તુલસીદાસજી કહે છે કે એમના વિયોગથી જાસુ વિયોગ વિકલ પશુ એસે, જો પશુઓ પક્ષીઓ આવા વ્યાકુળને દુઃખી થતા હોય વિયોગમાં તો અયોધ્યાની પ્રજાનું શું? પરિવારમાં જેને આવા સંતાન પ્રાપ્ત થયા છે એવા માતા પિતાની કઈ દશા, કઈ ગતિ હશે? અને એ બધાનો જીવન આધાર, દરેકનો જીવન આધાર પ્રભુ છે. અને જયારે પ્રભુનો વિયોગ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ જીવન મરણની ઘડી ઉપર આવીને ઉભા રહેતા હોય, એનું નાવ ડોલતું હોય પ્રભુ વગર, પણ જેમ સુકાની એ નાવને સંભાળી શકે એમ પ્રભુ જ મારા જીવન કેરી નાવ પ્રભુ તારે હાથ સોંપી છે, એવા ભાવથી આખું અયોધ્યા કે પ્રભુને સંભાળવાનું. અને એટલે જ સુમંતજીને સંદેશો મોકલ્યો છે, કહ્યું કે જોજો મારા પિતાજીની દશા, એમની સ્થિતિ સારી નથી, એમને સાચવજો, પ્રજાને પણ સંભાળજો, આટલો સંદેશો આપી. અને ભગવાને સુમંતજીને વિદાય કર્યા છે, પણ એ વિદાયની અંદર પણ એટલી બધી વેદના છે કે જ્યાં સુધી પ્રભુ પાર ન ગયા ગંગા પાર, ત્યાં સુધી નૌકામાં બેઠેલા પ્રભુના દર્શન કર્યા, કે આ 14 વર્ષ પછી દર્શન મળશે કે કેમ. એટલે એક નજરે જ્યાં સુધી પ્રભુ નજરથી ઓઝલ ન થયા સીતારામજી, ત્યાં સુધી સુમંતજી ગંગાજીના કિનારે ભીની આંખે, દદડતી આંખે પ્રભુના વનવાસ ગમનની સ્થિતિને, વિયોગને જોઈ રહ્યા છે, પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે. તો એ વિયોગની અવસ્થા કેવી કેવી ભયંકર હશે કે સુમંતજી જેવા પ્રતિષ્ઠિત, ધીર, ગંભીર, ઠરેલ વ્યક્તિ પણ એને સહન ન કરી શકે. એટલા માટે તુલસીજીએ કહ્યું કે આ બધાની અવદશા છે તો પરિવારની શું દશા થશે. એટલે ભગવાને પણ સુમંતજીને કહ્યું, ના, તમારે હવે અયોધ્યા જવું જ પડશે, બસ. સુમંતજીને આદેશ કર્યો ભગવાન, અને જબરજસ્તીથી એમને અયોધ્યા તરફ વિદાય કર્યા છે. અને ભગવાન હજુ છે તો શૃંગવેરપુરમાં જ, અને શૃંગવેરપુરમાં આવ્યાથી આજે એક મહિનો થઈ ગયો છે. શૃંગવેરપુરમાં પ્રભુ ભક્તોની સાથે રહ્યા છે, અને હંમેશા ભગવાનને ભક્તો પ્રિય હોય અને આવો ગોહરાજ પાછો એને મિત્ર બનાવ્યો છે, પણ મિત્રને ત્યાં તો આગ્રહ કરીને રાખે જ ના, રહી જાવ ને. અનેક બાબતોના બહાના કાઢી અને મિત્રતાને ખૂબ જ સરસ રીતે માણવા માટે ગોહરાજે પણ ભગવાનને પોતાની સાથે રાખ્યા છે.